આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. આજનો આપણો વિષય છે લેવીઓનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય. આપણે ગત દિવસોમાં જે આ અભ્યાસ શરૂ કર્યો છે લેવીઓના પુસ્તકમાંથી, અને મેં તેનું શીર્ષક આપ્યું છે કે ધર્મમાંથી નીકળી અને એક વ્યક્તિગત સંબંધ ઈસુની સાથેની જે સફર એ આપણને લેવીઓના પુસ્તકમાં જોવા મળે છે. પહેલા 7 અધ્યાયમાં આપણે જુદા જુદા અર્પણો વિશે શીખ્યા અને આપણે જોયું કે દરેક અર્પણ તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ચિંધે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા હતી આપણી માટે તેની તરફ આપણી આપણું ધ્યાન ખેંચે છે. અને આજે આપણે જ્યારે અહીંયા 8મા અધ્યાયમાં આવીશું અને આવતા જે 3 અધ્યાય છે તે જે યાજક હતા, જેમની નિમણૂક થતી હતી, તેમને અભિષેક કરવામાં આવતા હતા, અને તેની વિધિ જે વિગતવાર આપણને નિર્ગમનના પુસ્તકમાં આપવામાં આવી હતી તે પર આપણો અભ્યાસ રહેશે. અને આ જે 3 અધ્યાય છે તે બહુ મહત્ત્વના અધ્યાય છે. કદાચ જો તમે આ વાંચશો લેવીઓનું 8મો અધ્યાય, 9મો અધ્યાય, 10મો અધ્યાય, અને આપણે જે વર્ણન કરવામાં આવ્યું છે, લાંબા અધ્યાય છે, હું દરેક કલમ વાંચવાનો નથી, પણ તમે જો વાંચી હોય અને તમે જો તો કદાચ તમને એવું થાય કે આ જે વચન આમાં લખવામાં આવ્યું છે તે અત્યારે મને કેવી રીતે લાગુ પડે છે, મને કેવી રીતે મારા આત્મિક જીવનમાં મદદ થઈ શકે આ વચનો દ્વારા. પણ હું ફરીથી તમારું ધ્યાન 2 તિમોથી તેનો 3જો અધ્યાય અને 16મી કલમ તરફ દોરવા માગું છું. વારંવાર એ કલમનો મેં ઉલ્લેખ કર્યો છે કે દરેક જે વચન આપણને આપવામાં આવ્યું છે એ પવિત્ર આત્મા દ્વારા પ્રેરિત વચન છે. અને આપણે જોયું છે તે પ્રમાણે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને તે લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. એટલે કે આ જે લેવીઓના પુસ્તકમાં જે આપણે વાંચીએ ત્યારે કદાચ પહેલી જ્યારે નજર કરીએ, પહેલી વખત વાંચીએ ત્યારે આપણને લાગે છે કે આ કેવી રીતે આપણને ઉપયોગી નીવડી શકે, કેવી રીતે આપણને આપણા આત્મિક જીવનમાં મદદ કરશે સુધારા માટે, ઠપકો માટે, ઉત્તેજન આપવા માટે. પણ જ્યારે આપણે જોઈશું વચન અને પવિત્ર આત્માના ના શિક્ષણ દ્વારા આપણે શીખીશું કે આ વચન આપણને બહુ સચોટ રીતે લાગુ પડે છે. બલકે અત્યારે આપણી મંડળીમાં જે સમસ્યા છે, આપણે અમુક જે મુશ્કેલી જોઈએ છે, તે દરેક પ્રશ્નના જવાબ આ અધ્યાયમાંથી આપણને મળી શકે છે. આ અધ્યાયમાં અમુક જે આપણને સિદ્ધાંત આપવામાં આવ્યા છે, અમુક જે નિયમ આપવામાં આવ્યા છે, જો એ પ્રમાણે આપણી મંડળી ચાલતી હોત અને તેને એ સિદ્ધાંત પ્રમાણે આપણું તંત્ર હોય તો કદાચ જે અમુક વસ્તુ આપણે મંડળીમાં જોઈએ છે તે ના બને. અને આ અધ્યાયમાં તમારી આગળ હું 8 મુદ્દા મૂકવાનો છું, અને એ 8 મુદ્દા દ્વારા મારી પ્રભુને પ્રાર્થના છે કે એ તમારી સાથે વાત કરે. બહુ અજાયબ જેવું શિક્ષણ અહીંયા આપવામાં આવ્યું છે. જ્યારે આપણે આ લેવીઓની પુસ્તકની શરૂઆત કરી ત્યારે પણ આ વાત મેં તમને કહી હતી, અને ફરીથી હું કહું છું કે આ લેવી અને નિર્ગમન નજીકથી જોડાયેલા પુસ્તકો છે. આપણે લેવીઓના જે આ પહેલા વિભાગમાં સ્પષ્ટપણે જોવા મળતું હતું કે નિર્ગમન મંડપના નિર્માણ અને સમર્પણ સાથે સમાપ્ત થયું હતું, જ્યારે લેવીઓ મંડપની અંદર બલિદાન આપવાનું સંચાલન કરતી ઈશ્વરની સૂચનાઓથી શરૂ થયું હતું. અને હવે જ્યારે આપણે આ લેવીઓના બીજા ભાગમાં આવ્યા છીએ ત્યારે નિર્ગમનમાં આપવામાં આવેલી ઈશ્વરની સૂચનાઓને આ ચાલુ રાખવામાં આવે છે. નિર્ગમનમાં ઈશ્વરે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમના યાજકોને નિયુક્ત કરવામાં આવશે અને વિશ્વાસુપણે તેમની સેવાઓનો અમલ કરવામાં આવશે. અને લેવિયના આ ત્રણ પુસ્તક જે છે આપણી આગળ, તે લેવિયના પુસ્તક નહીં પણ લેવિયના પુસ્તકના આ ત્રણ અધ્યાય આપણી આગળ જે છે તેમના તે આ યાજકના નિયુક્તિ અને લોકો વતી તેમની સેવાની વાસ્તવિક શરૂઆત કેવી રીતે થાય છે તે આપણને શીખવે છે. જો તમારું ધ્યાન હું નિર્ગમનનું પુસ્તક તેનો 29મો અધ્યાય 29મો અધ્યાય અને 4થી કલમ તરફ દોરું તો ત્યાં લખવામાં આવ્યું છે, અને તું હારૂન તથા તેના દીકરાઓને મુલાકાતના બહણા પાસે લાવ. આ મૂસાને કહેવામાં આવ્યું હતું. હવે આપણે આ વચન જે અહીંયા આપવામાં આવ્યું છે તે સમજવાને માટે અમુક વાત મારે તમારી આગળ મૂકવી છે અને તમને તેની યાદ અપાવી છે. જ્યારે આપણે નિર્ગમનનું પુસ્તક જોઈએ અને તમે લગભગ 19મા અધ્યાયમાં આપણે જોઈએ તો 19મો અધ્યાય અને 6ઠી કલમ, આ જે અધ્યાય છે, હવે તેઓ મિસર દેશમાંથી બહાર નીકળ્યા. આપણે જાણીએ છીએ કે કેવી રીતે પ્રભુએ તેઓને તે ગુલામીમાંથી છોડાવ્યા અને પછી તેઓ લાલ સમુદ્રએ આવ્યા અને ત્યારે આપણે જાણીએ છીએ કે શું થયું, કે પ્રભુએ બે સમુદ્રના બે ભાગ કર્યા અને તેઓ કોરી જમીન પર ચાલી અને બીજા કાંઠે ગયા અને જે હરૂનનું મિસર દેશનું જે લશ્કર હતું તે પાણીમાં ડૂબી ગયું. આ 14મા અધ્યાયની વાત હું તમને કરું છું. 14મા અધ્યાય સુધીની હું તમારી તમને યાદ દેવડાવું છું અને પછી આપણે 15મા અધ્યાયમાં જોઈએ છીએ કે અજાયબ જેવું સ્તુતિનું ગીત હતું. ત્યારબાદ જે યહૂદી લોકોનો જે પ્રવાસ હતો અરણ્યમાં, તેઓ તરસ્યા થયા, 3 દિવસ સુધી પાણી નહોતું, પછી પ્રભુએ તેઓને પાણી આપ્યું વગેરે. આપણે જાણીએ છીએ કે શું થયું. જ્યારે આપણે 19મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે તેઓ હવે જે પહાડની નીચે છે એ લોકો, અને હવે પ્રભુ તેમને નિયમ આપનાર છે. પણ પ્રભુ નિયમ આપે તે પહેલાં મૂસાની સાથે તે વાત કરે છે અને નિર્ગમનનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને 6ઠી કલમ આ પ્રમાણે કહે છે કે તમે મારે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશ જાતિ થશો. આ બધું તમારે ઇસરાયલના લોકોને કહેવાનું છે. આ મૂસાને કહેવામાં આવે છે કે તમે મારે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો. એટલે કે પ્રભુએ જ્યારે પાપમાંથી માફ કરજો મિસર દેશમાંથી ગુલામીમાંથી યહૂદી લોકોને કાઢી અને અરણ્યમાં હતા અને નિયમ આપતા પહેલાં મૂસાને કીધું કે આ લોકો મારી માટે એક યાજકોનું રાષ્ટ્ર બનશે, પવિત્ર દેશ જાતિ. એ જ વાત, અને કદાચ તમે અત્યારે કહેતા હશો બરાબર છે, આ વાત યહૂદીઓને કહેવામાં આવી હતી પણ મને કેવી રીતે લાગુ પડે છે. તો આ જ વાત આપણે જ્યારે મંડળીની સ્થાપના થાય છે અને આપણે જોઈએ તો પહેલો પત્ર અને તેની બીજો અધ્યાય અને 5મી કલમ આ પ્રમાણે કહે છે. આ પિત્તર આપણને મંડળીને કહી રહ્યો છે, એટલે કે મને ને તમને કહી રહ્યો છે કે તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો. કોની પાસે આવીને? પ્રભુની પાસે આવીને, પ્રભુમાં આવીને. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીને આપણે જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તે યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. એટલે કે આ મને અને તમને કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પણ પવિત્ર યાજક વર્ગ છીએ. આગળ જો જરા હું તમારું ધ્યાન દોરું તો એ જ અધ્યાયમાં પહેલો પિત્તર તેનો 2જો અધ્યાય અને 9મી કલમ કહે છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોકો છો કે જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો. અહીંયા પણ આપણે જે નિર્ગમનમાં વાંચ્યું એવું જ કંઈક આપણે વાંચી રહ્યા છે કે પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક. વાલાઓ વિચારો કેટલો અજાયબ જેવો આશીર્વાદ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. પણ આપણો વિષય આજે બીજો કસો છે, એટલે એની પર હું આગળ કશું વિશેષ કહેતો નથી. પણ આપણે પણ નવા કરારમાં પણ એક પવિત્ર યાજક વર્ગ અને પવિત્ર પ્રજા, પ્રભુના ખાસ લોકો છીએ. જેવી રીતે મિસર દેશમાંથી જ્યારે યહૂદી લોકો નીકળ્યા તેઓને કહેવામાં આવ્યું હતું, તે જ વાત આપણને પણ મંડળી તરીકે કહેવામાં આવી રહી છે. હજુ પણ એક કલમ તરફ તમારું હું ધ્યાન દોરવા માગું છું, અને એ તો પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 5 અને 6 કલમ આ પ્રમાણે કહે છે. અજાયબ જેવું વચન છે વાલાઓ. કહે છે કે તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેદ અને મુએલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે, તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા, અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, અને તેમને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ સુધી હોજો. એટલે પ્રકટીકરણ અંત સમયની વાત થઈ રહી છે, ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે કે આપણને પિતાને માટે યાજકોનું રાજ્ય કહેવામાં આવ્યું છે. એટલે કે ઈશ્વરની ઈચ્છા પહેલેથી એ હતી કે સમગ્ર ઇસ્રાયલ રાષ્ટ્ર યાજકોનું રાજ્ય અને પવિત્ર રાષ્ટ્ર બને, અને આજે પણ પ્રભુની ઈચ્છા એ જ છે કે આપણે પણ તેમની માટે એક પવિત્ર રાષ્ટ્ર બનીએ, યાજક વર્ગ બનીએ. અને આ જે પ્રભુની યોજના હતી તે કેવી રીતે પૂર્ણ થઈ શકે તેના સિદ્ધાંત આપણને 8મા અધ્યાયમાં આપવામાં આવ્યા છે. એટલે મેં કીધું તે પ્રમાણે આ સિદ્ધાંતનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે, અને જેવી રીતે આ સિદ્ધાંત, આ નિયમ યહૂદી લોકોને લાગુ પડે છે, કારણ કે પ્રભુએ આ સિદ્ધાંત આપ્યો છે કે જો તમે આ પ્રમાણે કરશો તો તમને સફળતા મળશે. ફરી યાદ દેવડાવું કે આ લેવિયનું પુસ્તક નો મુખ્ય હેતુ શું છે, કે પવિત્ર દેવની પાસે આપણે કેવી રીતે જઈ શકીએ, હાઉ ટુ અપ્રોચ હોલી ગાડ, આપણે પ્રભુની પાસે કેવી રીતે જઈ શકીએ, આ પવિત્ર દેવ, કારણ કે એમની પવિત્રતામાં આપણે તેમની પાસે જઈ શકતા નથી. અને આ વાત અહીંયા આપણને શીખવવામાં આવી છે. મેં કીધું તે પ્રમાણે કે આ જે 8 થી 10 અધ્યાય છે તે હારૂન અને તેમના પુત્રો અને પછી આવનાર જે યાજકો હતા માટે 8 દિવસના નિયુક્ત સમારંભનું વર્ણન છે, જેમને ઈશ્વરે પસંદ કરેલા યાજક તરીકે તેમણે ઈશ્વરની સત્તાને આધીન રહીને 3 ગંભીર જવાબદારીઓ સ્વીકારવાની હતી. એ આપણને 8મા અધ્યાયમાં જોવા મળે છે. 9મા અધ્યાયમાં આપણે જોઈશું કે તેમને ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાનો છે, અને 10મા અધ્યાયમાં આપણે જોઈશું કે ઈશ્વરના જે ચુકાદો છે, ઈશ્વરનો જે ન્યાય છે તેને સ્વીકારવાનો છે. આ હું તમને બહુ ટૂંકાણમાં કહું તો આ 3 અધ્યાયનો મુખ્ય હેતુ છે. શરૂઆત કરીએ ત્યારે જોઈએ. પહેલી કલમ કહે છે કે યહોવાએ મૂસાને કહ્યું, હવે હારૂન અને તેના પુત્રોને મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ લઈ જા અને સાથે તેમના પોશાક, અભિષેકનું તેલ તેમજ પાપાર્થણનો બળદ, બે ઘેટા અને બે ખમીર રોટલીને ટોપલી લઈ જા અને બધી જ ઇસરાયેલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે. અહીંયા આપણને પહેલો સિદ્ધાંત, પહેલો નિયમ જોવા મળે છે. અને જો આજની મંડળી અને ખાસ કરીને જે ડિનોમિનેશન્સ છે, જુદી જુદી જે મંડળીઓ છે, તો જો આ વાત યાદ રાખે જે અહીંયા લખવામાં આવી છે, તો ઘણી બધી સમસ્યાઓ હલ થઈ જાય. અને અત્યારની જે મંડળી નબળી પડી ગઈ છે, અસરકારક નથી, તે કદાચ પલટાઈ અને આપણે ફરી એક સામર્થ્યવાન મંડળી બની શકીએ છીએ. અને પહેલો નિયમ તો એ શું છે કે ઈશ્વરના તેડા વગર કોઈ પ્રભુની સેવા કરી શકતું નથી. યાજકનું જે કામ છે, આપણી ભાષામાં કહું તો જે પાળકનું કામ છે, તે પ્રભુના તેડા વગર પોસિબલ નથી, શક્ય નથી. ઈશ્વર બોલાવે છે અને ઈશ્વર નિયુક્ત કરે છે. જો કોઈ વ્યક્તિને ઈશ્વરની સેવા કરવા માંગે છે તો નિયુક્તિ આવશ્યક છે. હકીકતમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય કોઈ પણ જાતની સેવા પોતાના બળ પર કરવાનો પ્રયાસ કરે છે તો તે નિષ્ફળ રહે છે. અને કદાચ પોતાના બળથી, પોતાની બુદ્ધિથી, થોડા પૈસા વાપરીને કદાચ તમને લાગે કે થોડા વખત માટે સફળતા છે, પણ પ્રભુ એ જેની નિમણૂક કરી છે અને પ્રભુના તેડાના લીધે અને પવિત્ર આત્માના બળમાં જે કાર્ય થાય છે તે આપણે પોતે પોતાના પ્રયાસથી કદી કરી શકતા નથી. જો તમે ઈશ્વરના તેડા વગર કાર્ય કરી રહ્યા છો તો તે તમારી માટે બહુ મોટું વિઘ્ન ઊભું કરી શકે છે. તમને પ્રભુ એ બોલાવ્યા છે, શું સેવા માટે તમને અલગ કર્યા છે. તમે પ્રેરિતોના કૃત્યો અને તેનો 12મો કે 13મો અધ્યાય જોશો તો ત્યાં બહુ સરસ વચન આપવામાં આવ્યું છે કે પાઉલ અને બારનાબાસને પ્રભુની સેવા માટે જુદા કરવામાં આવ્યા. એટલે કે નિયુક્તિમાં મહત્વપૂર્ણ હકીકત આ છે કે તે ઈશ્વર છે જે વ્યક્તિને તેની સેવા કરવા માટે બોલાવે છે. અલગ કરવા અને સેવાને માટે પવિત્ર કરે છે. મંડળીનું કાર્ય, સેવાનું જે કાર્ય છે તે ઈશ્વરનું કાર્ય છે. અને કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે તે નક્કી કરવાનો અધિકાર ફક્ત ઈશ્વરને છે. ઈશ્વર નિયુક્તિ કરે છે અને એ નિયુક્તિ વગર કોઈ પણ વ્યક્તિ ઈશ્વરની સેવા કરી શકતી નથી. અને મેં કીધું તે પ્રમાણે અસરકારક રીતે તો નહીં જ. અને આ વાત વાલાઓ, આ વાત જો બધા સમજતા હોત તો આપણી જે પુલપીટ છે, આપણી જે મંડળી પર જે પાળકો છે, અને ખાસ કરીને હું તો અમેરિકા દેશમાં વાત કરીશ, અમારે અહીંયા અમેરિકા દેશમાં તો કુટુંબે પાળક થઈ ગયા છે, શું ખરેખર તેમને તેડું છે કે ખાલી ભાષણ આપવાનો શોખ છે એટલે તેઓ ઊભા થઈ જાય છે? ઘણી વખત તો વચન બોલી અને શું બોલે છે એમને પોતાને ખબર હોતી નથી, પોતે વચન સમજતા નથી. અને આપણને યાકૂબના પત્રમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે જે શિક્ષણ આપનાર છે તેને તેણે તો બહુ ધ્યાન આપવાનું છે, કારણ કે તેમને તો એક બીજા ધોરણેથી તેમને તેમનો ન્યાય કરવામાં આવશે. પણ ઘણા લોકો આ સમજતા નથી. આજે કેટલા બધા પાળક, અને ખાસ કરીને અહીંયા અમેરિકા દેશની હું વાત કરું, અમેરિકા દેશની જે મોટી મોટી મંડળીઓ છે, કેટલા બધા પાળક ફક્ત પાળક એક વ્યવસાય તરીકે થાય છે. ભાઈ સારી નોકરી છે, ઘર મળે છે, ખર્ચો મળે છે, દરરોજ કામ પર નહીં જવાનું. જોકે ખરેખર હું તમને કહું કે જે સાચા હૃદયથી સેવાને માટે જે પાળક બન્યા હોય છે, પાસ્ટર બન્યા હોય છે, તેમની માટે એક બહુ અઘરી એક અઘરું કામ છે. કોઈ રજા હોતી નથી પાળકને, સાતે દિવસ 24 કલાક તેમણે તૈયાર રહેવાનું હોય છે. ગમે ત્યારે કોઈ તમને ફોન કરે, ગમે ત્યારે કોઈ મુશ્કેલી આવી પડે, ગમે ત્યારે તમારી જરૂર પડે, તો તમારે બધું મૂકી અને એ મંડળીનું કામ કરવા માટે, અને મારે મંડળીનું ના કહેવું જોઈએ, પ્રભુનું કામ કરવાને માટે તેમણે તત્પર રહેવું પડે છે. પણ જેઓ ખાલી નોકરી કરે છે તેઓ તો ચાલે છે, જેમ ચાલે છે એમ ચલાવે છે. અને ઘણા બધા પાસ્ટર છે અહીંયા અમેરિકામાં કે જે એક નોકરી, એક કરિયર તરીકે પાળક થયા છે. કદાચ જે માન મળે છે, કદાચ તેમને એ આ કામ સહેલું લાગે છે, કોઈ પણ કારણ વગર, કોઈ પણ કારણ હોય, પણ તેઓ તેડા વગર તેઓ એ સ્થાને છે. અને એથી જ કરીને આપણી મંડળી બહુ નબળી બની ગઈ છે. યોહાનનો પત્ર તેનો 15મો અધ્યાય અને 16મી કલમ આ પ્રમાણે કહે છે, વાલાઓ, તમે મને પસંદ કર્યા નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નિમિયા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માંગો તે તમને તે આપશે. પ્રભુ પસંદગી કરે છે કયું કાર્ય ક્યારે અને કોણ કરશે. અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે પ્રભુનું નિયુક્ત માટેનું આમંત્રણ તેમના મધ્યસ્થી તરફથી આવે છે. જો તમને તેડું છે તો તમને ખ્યાલ તો આવશે થોડો, વાલાઓ, પણ કોઈક એવું છે કે જે તમને એ તરફ દોરશે, કોઈક એવું છે કે જે તમને એ તરફ દોરશે, અને તમને પ્રભુ સ્પષ્ટ રીતે જણાવશે કે તમારી માટે આ સેવાને માટે તેડું છે. અને પછી એવા લોકો હશે કે આ કાર્યને માટે તમને તૈયાર કરશે. હું મારી પોતાની વાત કરું તો આ જ્યારે આ બાઇબલ સ્ટડી શરૂ કર્યા પહેલાં, હવે આજે તો 10-11 વર્ષ થયા, પણ એ પહેલાં લગભગ 2-3 વર્ષ સુધી મારા જે પાળક છે, હજુ પણ મારા પાળક છે, તેમની પાસેથી હું બહુ શીખ્યો છું. દરેક વ્યક્તિ જે સેવાને માટે વપરાવાની છે તે દરેક વ્યક્તિ સમય લેવો પડે છે. પ્રભુની સાથે એકલા પવિત્ર આત્માની દોરવણી હેઠળ, અને તમારે અભ્યાસ કરવો પડે છે. પ્રભુના એક સેવક છે, આયર્ન સાઇડ એમનું નામ છે, અને એમણે કીધું હતું કે જો મારી પાસે ફક્ત 3 વર્ષ સેવા કરવાના હોય તો એમાં 2 વર્ષ તો હું ફક્ત પવિત્ર શાસ્ત્રના અભ્યાસ કરવામાં કાઢું, તો પછી તમે 1 વર્ષ કંઈક શિક્ષણ આપી શકો છો, બાઇબલનો અભ્યાસ કરાવી શકો છો. પહેલું પગલું એ છે પ્રભુની નિયુક્તિ માટેનું આમંત્રણ, અને તે તેમના મધ્યસ્થી દ્વારા આવે છે. બીજી વાત અહીંયા હું તમારી બીજી વાત પર હું તમારું ધ્યાન અહીંયા દોરવા માગું છું કે, અને અહીંયા જ્યારે મુલાકાત મંડપમાં બોલાવવામાં આવે છે તો પહેલી વાત જોઈએ છે આપણે કે અભિષેકનું તેલ તેમજ પાપાર્થણનો બળદ. આ જે હારૂન અને તેના દીકરાઓની પ્રમુખ યાજક સાથે પ્રમુખ યાજકના સ્થાને નિમણૂક થવાની હતી, બહુ મહત્વનો આ હોદ્દો હતો. પણ અહીંયા આ બળદ દ્વારા તેમને યાદ દેવડાવવામાં આવે છે કે તેમને પણ પ્રભુની જરૂર છે, તેઓ પણ પાપી છે અને તેના લીધે આ પાપાર્થણ તેમણે આપવાનું છે. તેમનું જે સેવા છે તે શરૂ થાય એ પહેલાં સંપૂર્ણ રીતે પ્રભુને સોંપાઈ જવાનું છે, સમજવાનું છે કે હું જે લોકોની સેવા કરવાનો છું, જે લોકોને માટે હું મધ્યસ્થી કરવાનો છું, તેમનામાં અને મારામાં કોઈ ફરક નથી. હું પણ એક પાપી છું અને મારે પણ પાપના માફીની જરૂર છે. એ વાત આપણને અહીંયા યાદ દેવડાવે છે. ત્રીજી કલમ પણ બહુ અજાયબ જેવી છે. તમે આજ્ઞાન કિતા જુઓ અને બધી જ ઇસ્રાયલની પ્રજાને ત્યાં ભેગું થવાનું કહ્યું. અને ચોથી કલમ કહે છે કે મૂસાએ યહોવાના કહેવા પ્રમાણે કર્યું, તેથી સમગ્ર સમાજ મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ ભેગો થયો. લોકો તરફથી પણ આજ્ઞાંકિત થયા, મૂસા પણ આજ્ઞાંકિત થયો અને હારૂન અને તેના દીકરા પણ આજ્ઞાંકિત થયા. પાંચમી કલમ કેટલી અજાયબ જેવી કલમ છે વાલાઓ. અને મૂસાએ તે લોકોને જણાવ્યું કે યહોવાએ આ પ્રમાણે કરવાનું કહ્યું છે. આપણા ધાર્મિક જીવનમાં કેટલા બધી વખત જાત જાતની ચર્ચા થાય છે, જાત જાતની વિવાદ થાય છે. ખાસ કરીને આપણે પવિત્ર શાસ્ત્રના વચનોને લઈને, ના અમે તો આમાં માનીએ છીએ અથવા તો આમાં માનીએ છીએ, આપણે કેમ આમ કરવાનું, કેમ આપણે આવી રીતે નથી કરી શકતા. આ પાંચમી કલમ બહુ જ મહત્વની છે. વાલાઓ શું કહે છે ત્યાં ગાડી? મૂસાએ તે લોકોને જણાવ્યું કે યહોવાએ આ પ્રમાણે કરવાનું કહ્યું છે. તમને સમજણ પડે કે ના પડે, તમે તેની સાથે સહેમત થાઓ કે ના થાઓ, તમને ગમે કે ના ગમે, આ વાત આપણે યાદ રાખવાની છે કે યહોવાએ આ પ્રમાણે કરવાનું કહ્યું છે. અને એ વાત આપણે યહોવાએ કીધી છે તે પ્રમાણે કરવાની, ભલે આપણને તે સમજણ પડે કે ના પડે. નીતિવચન 3, 5 અને 6 પોતાની સમજ ઉપર આપણે આધાર રાખવાની જરૂર નથી, આપણે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે. અને જો આ વસ્તુ આપણે સમજી શકીએ તો બહુ અજાયબ રીતે આપણો આત્મિક જીવનમાં એક ગ્રોથ આવશે. અને આ આખી જે વિધિ છે એ વિધિ એક છાપ લોકોના મગજમાં કાયમને માટે ઊભી કરશે, એક કાયમી છાપ કે તેમને બોલાવવામાં આવ્યા છે, તેમની નિમણૂક કરવામાં આવી છે અને લોકો અને તે પોતે કદી ભૂલી નહીં શકે. અને તેથી જે માન તેમને મળવું જોઈએ તે લોકો તેમની સેવાને માટે તેમને આપશે. આપણે વાંચ્યું તે પ્રમાણે અહીંયા 2 જાતના આમંત્રણ આપવામાં આવ્યા હતા. યાજકો સેવકોને નિમણૂક માટે તૈયારી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા અને લોકોને નિમણૂક સેવા માટે ભેગા થવા માટે બોલાવવામાં આવ્યા હતા. મેં કીધું તે પ્રમાણે દરેક વ્યક્તિની આજ્ઞા પાલન પર ધ્યાન આપો. તેઓએ ઈશ્વરની આજ્ઞા બરાબર પાડી. યહોવા એ આજ્ઞા કરી છે એટલે આપણે તેને પાળવાની છે. કોઈક નિમણૂક માણસની નથી, તે ઈશ્વરની છે. અને એ રીતે જો આપણી વિચારસરણી બદલીશું તો ઘણા બધા વાદ વિવાદ, ઘણી બધી ચર્ચા, ઘણા બધા જે ડિસઅગ્રીમેન્ટ્સ હોય છે, તેનો અંત આવી જશે. અને ફરીથી હું તમને યાદ દેવડાવવા માંગુ છું વાલાઓ, કોઈ પણ વ્યક્તિ સેવા કાર્યમાં પ્રભુના આમંત્રણ વગર આવી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ અહીંયા ઈશ્વરના મધ્યસ્થી મૂસાએ પોતાના ભાઈ હારૂન અને તેના બે એના દીકરાઓને નિયુક્ત કરવા માટે વિધિની શરૂઆત કરી. આગળ શું કહે છે વાલાઓ, છઠ્ઠી કલમ કહે છે, અને આપણો ત્રીજો મુદ્દો છે, ત્યારબાદ તેણે હારૂનને અને તેના પુત્રોને આગળ લાવીને પાણીથી સ્નાન કરાવ્યું. શું કરાવ્યું? પાણીથી સ્નાન કરાવ્યું. જો તમે બરાબર સાંભળો અથવા તો બરાબર વાંચો તો તમે તમે જોયું હશે કે અહીંયા હારૂન અને તેના પુત્રો પોતે સ્નાન નથી કરતા. મૂસા તેઓને એક મધ્યસ્થી તરીકે તેઓનું શુદ્ધિકરણ કરે છે. આ પાણીમાં સ્નાન કરવું એ ફક્ત ખાલી શારીરિક ચોખ્ખાઈને માટેનું નહોતું, એ તેમની આધ્યાત્મિક શુદ્ધિકરણની જરૂરિયાતનું એક બીજું પ્રતીક હતું. આ સમજવું જરૂરી છે વાલાઓ. આ જે સ્નાન, આ જે શુદ્ધિકરણ છે એ મધ્યસ્થી દ્વારા થાય છે. અને જો તમે પહેલો ટીમોથી અને તેનો બીજો અધ્યાય વાંચો તો આપણા મધ્યસ્થી કોણ છે, ત્યાં લખવામાં આવ્યું છે કે આપણી અને પ્રભુ બાપની વચ્ચે એક જ મધ્યસ્થી છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર લટકાઈ ગયા, ત્યાં જે રક્ત વહેવડાવવામાં આવ્યું, એ રક્ત દ્વારા, આપણા મધ્યસ્થીના રક્ત દ્વારા આપણને આત્મિક શુદ્ધિકરણ મળ્યું છે. અને એનું પ્રતીક અહીંયા આપણે જોઈ રહ્યા છે. અહીંયા ફક્ત નાહવાની વાત નથી થતી કે ભાઈ બહુ ગંદા હતા, પ્રભુની હાજરીમાં જઈએ એ પહેલાં નહીં ને જવું જોઈએ, એવી વાત નથી થઈ રહી અગાડી. આ આત્મિક સ્નાનની વાત થઈ રહી છે, આત્મિક જે શુદ્ધિકરણ છે તેની વાત થઈ રહી છે. અને આ વાત સમજાવવા માટે હું એક બે કલમ તમારી આગળ મૂકવા માંગુ છું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 51મો અધ્યાય અને બીજી કલમ આ પ્રમાણે કહે છે, અને દાઉદ રાજા આ વાત બહુ સારી રીતે સમજતો હતો. આપણે જાણીએ છીએ કે ગીતશાસ્ત્રનું 51મો અધ્યાય છે, તેણે જે વ્યભિચારનું પાપ કર્યું ત્યાર પછી પસ્તાવા રૂપે તેણે આ ગીત લખ્યું હતું, અને અજાયબ જેવું પસ્તાવાનું ગીત છે. અને બીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે મારા અન્યાયથી મને પૂરો ધોવો અને મારા પાપથી મને શુદ્ધ કરો. આ જે વાત આપણે બીજી કલમમાં વાંચી એ વાત અહીંયા લેવીયના 8મા પુસ્તકમાં મૂસા હારૂન અને તેના પુત્રો માટે કરી રહ્યો છે. એ જ ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય અને 7મી કલમ આ પ્રમાણે કહે છે કે જુફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ, અને નવડાવો તો હું હિમ કરતા ધોળો થઈશ. આ દાઉદ રાજા પ્રભુને નવડાવવાની, એટલે કે સામાન્ય આપણે જેવી રીતે સ્નાન લઈએ છીએ તેની વાત નથી કરતો, તે શુદ્ધિકરણની વાત કરે છે, આત્મિક શુદ્ધિકરણનું, કે મેં પાપ કર્યું છે, પસ્તાવા રૂપે મને કહે છે કે જુફાથી મને ધોજો. વાલાઓ જો તમે આ જુફા છે ને એનો પણ એક બહુ અજાયબ જેવો અભ્યાસ છે, તમે કરશો પવિત્ર શાસ્ત્રમાં જ્યાં જ્યાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફક્ત તમારું ધ્યાન હું નિર્ગમનના પુસ્તક તરફ દોરીશ કે જ્યારે એ છેલ્લી રાત્રે જ્યારે મોતનો દૂત આવી અને જે પહેલો પ્રથમ જનિત જે હતો તેને મારી નાખવાના હતા, ત્યારે આ જુફાથી લોહી બારસાખો પર લગાડવાનું સૂચના આપવામાં આવી હતી. અહીંયા દાઉદ રાજા કહે છે કે મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ. એ જ ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 119મો અધ્યાય અને 9મી કલમ આ પ્રમાણે કહે છે કે જુવાન માણસ પોતાના જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે તમારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. એટલે કે આ હારૂન હારૂન અને તેના પુત્રો યાજકનું કામ કરવાની શરૂઆત કરે તે પહેલા તેઓએ આત્મિક શુદ્ધિકરણ કરવાનું હતું. બીજું પણ એક તમારે બીજી પણ એક વાત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, અને એ તો સાતમી કલમ કહે છે, પછી તેણે હારૂનને અંગરખો અને જમો પહેરાવી, કમરબંધ બાંધીને એફોજ ચડાવી, તેનો ગૂંથેલો પટ્ટો કમરે બાંધી દીધો. આપણે જાણીએ છીએ કે યાજકોનો એક જુદો પોશાક હતો, પણ અહીંયા આ હકીકત એક તમે જરા નોંધ કરો. પાણીથી સ્નાન કર્યું અને શુદ્ધિકરણ પછી જ તમે આ જે યાજકના પુરોહિત વસ્ત્રો હતા તેને પહેરી શકો છો, કારણ કે પવિત્ર વસ્ત્રો પહેરવા એ ઈશ્વરના ન્યાયપણાને પહેરવાનું પ્રતીક છે. અને આપણે ઈશ્વરનો ન્યાયપણા ત્યારે જ પહેરી શકીએ છીએ કે જ્યારે આપણું આત્મિક શુદ્ધિકરણ થયું હોય, એટલે કે જ્યારે આપણા મધ્યસ્થીના રક્ત વડે આપણું આત્મિક શુદ્ધિકરણ થાય છે, આપણી ભાષામાં નવો જન્મ પામીએ છીએ, પ્રભુનો અંગીકાર કરીએ છીએ, ત્યાર પછી જ તમે પ્રભુનું જે ન્યાયપણું છે તેને પહેરી શકો છો. જાણીએ છીએ આપણે યશાયાનું 61:62 પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે આપણને પોતાના ન્યાયપણાનો જભ્ભો પ્રભુએ પહેરાવ્યો છે, તેનાથી આપણને ઢાંકી દેવામાં આવ્યા છે. પણ એ આપણે ફક્ત જ્યારે નવો જન્મ પામીએ ત્યારે જ બની શકે છે. સ્નાન પહેલા તમે વસ્ત્રો પહેરી શકતા નથી. આપણા રોજિંદા જીવનમાં પણ એવું જ છે, રાઈટ? આપણે જ્યારે આપણે જે નવા કપડાં હોય એ નહીએ ધોઈએ પછી ચોખ્ખા થઈએ પછી જ પહેરીએ છીએ. આ આપણું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. અને જે વાત હું તમને વારંવાર કહું છું, ફક્ત ખ્રિસ્તી કુટુંબમાં જન્મવાથી આપણું શુદ્ધિકરણ થતું નથી. હારૂન અને તેના પુત્રો યહૂદી જ હતા, બલકે મૂસાનો ભય હતો. એ જ રીતે આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મવાથી આપણું શુદ્ધિકરણ નથી થઈ શકતું. આપણું શુદ્ધિકરણ ફક્ત જ્યારે આપણે પ્રભુના રક્તથી શુદ્ધ થઈએ છીએ ત્યારે જ બની શકે. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે જ આ વાત શક્ય છે. અને જો તમે મને પ્રશ્ન પૂછશો કે ભાઈ કેમ એવું, કેમ તમે એવું માનો છો, હું તો માનતો નથી કે મારે નવા જન્મ પામવાની કોઈ જરૂર નહીં, હું તો ખ્રિસ્તી છું, નાનપણથી જ હું આ વચનોને શીખતો આવ્યો છું, હું સાવા શાળામાં પણ મારો પહેલો જ નંબર હોય, કોઈ દિવસ મેં ગેરહાજરી નથી મારી સાબા શાળામાં, દરરોદર રવિવારે હું બહુ ખંતથી જઉં છું, સંદેશો સાંભળું છું, મને તો બાઇબલના બધા વાક્યો મોઢે છે, મેં બાઇબલ 20 વાર વાંચ્યું છે, 25 વાર વાંચ્યું છે, 100 વાર વાંચ્યું છે, હું ખ્રિસ્તી છું, તો ફરીથી તમારું ધ્યાન હું આ 5મી કલમ તરફ દોરીશ. હું તમને નથી કહેતો કે તમારે નવો જન્મ પામો, હું તમને એ નથી કહેતો કે નવો જન્મ પામ્યા વગર તમે સ્વર્ગમાં નથી દાખલ થઈ શકતા, હું તમને નથી કહેતો કે તમારું શુદ્ધિકરણ જરૂરી છે, પસ્તાવો કરવો જરૂરી છે. પવિત્ર શાસ્ત્ર તમને કહે છે, 5મી કલમ ફરીથી યાદ દેવડાવું, યહોવાએ આ પ્રમાણે કરવાનું કહ્યું છે, યહોવાએ આ પ્રમાણે કરવાનું કહ્યું છે. વાંચો વાલાઓ, યોહાનનો 3જો અધ્યાય. નવો જન્મ પામવો જરૂરી છે. અને જો તમે નવો જન્મ પામ્યા નથી તો તમે પ્રભુનું જે ન્યાયપણું છે તેના વસ્ત્રો પહેરી શકતા નથી. આ વસ્ત્રો પણ બહુ જ જરૂરી હતા, અને એક બહુ સરસ સંદેશો તેમાં છુપાયેલો છે. જે તમે જો કે લખવામાં આવ્યું છે કે આગળ જો હું વાંચું તો નવમી કલમ કહે છે કે ત્યારબાદ યહોવાની આજ્ઞા મુજબ તેણે તેના માથે પાઘડી પહેરાવી અને આગળના ભાગમાં પવિત્ર મુંગટ રૂપે સોનાનું પદક એટલે કે પવિત્ર મુંગટ લગાવ્યો. અહીંયા જે આ અંગરખો છે, જે એફોદ અહીંયા લખવામાં આવ્યું છે આઠમી કલમમાં, તેમાં 12 નંગ હતા જુદા જુદા. એનું વર્ણન પણ આપણને નિર્ગમનના પુસ્તકમાં આપવામાં આવ્યું છે. એટલે કે જે લોકો માટે તમે એ 12 જે નંગ હતા તે યહૂદી પ્રજાના જે 12 કુળો છે તેને લઈને હતા, તેના પ્રતિક રૂપે હતા. હવે એટલે અહીંયા જે આ એફોદ હતો તે જે યાજક હતો તેમના આગળના ભાગમાં છાતી ઉપર એટલે કે હૃદયની પાસે મૂકવામાં આવતું હતું કે જેની તમે સેવા કરો છો તે તમારા હૃદયની બહુ નજદીક હોવું જોઈએ. આ જે ખભા પર તેને લટકવામાં આવતું હતું એટલે કે તમે જે પ્રજા માટે, જે લોકો માટે કામ કરો છો તેનો બોજો તમારે ઉઠાવવાનો છે. વિચારો વાલાઓ, આજના પાદરી આ પ્રમાણે કામ કરતા હોત તો અત્યારે તો આપણે જો પાદરી સાહેબ ના કહીએ તો ઊંચા નીચા થઈ જાય છે. પણ પવિત્ર શાસ્ત્રમાં એવી યોજના નથી, બલકે પાસ્ટરનું નામ જ સર્વન્ટ, સેવક, એટલે કે લોકોની સેવા કરવાની. અને અત્યારે હું તમને જે આખો સંપૂર્ણ સંદેશો છે આજે યાજકના જે યાજકનો જે પોશાક છે તે હું તમને આપી શકતો નથી, પણ તમે નિર્ગમનનો 28મો અધ્યાય વાંચો અને મેં ઇંગ્લિશમાં એની ઉપર જે સંદેશો આપ્યો છે એનું મેં શીર્ષક આપ્યું છે કે ગાસ્પલ ઇન પ્રિસ્ટલી ક્લોધિંગ, સુવાર્તા યાજકના પોશાક દ્વારા. આખી આપણી જે સુવાર્તા છે તે આ પોશાકમાં સંકોળાયેલી છે. બહુ મહત્વની વાત આપણને અહીંયા જોવા મળે છે. ચોથું પગલું તમે જુઓ તો જે 10-13 કલમમાં આવે છે કે તેલથી અભિષેક, એટલે કે પવિત્ર આત્માનું પ્રતીક. 10મી કલમ લખવામાં આવી છે, પછી મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાત મંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે બધાને પવિત્ર કર્યા. તે વેદી પાસે આવ્યો અને તેના પર 7 વખત અભિષેકનું તેલ છાંટ્યું અને વેદી અને તેના બધા વાસણો તથા કુડી તથા તેની ઘોડી યહોવાને સમર્પણ કરી. ત્યારબાદ તેણે હારૂનના માથા પર અભિષેકનું તેલ રેડ્યું. પહેલામાં પહેલાં તમને તેડું હોવું જોઈએ, તમારે આજ્ઞાંકિત રહેવાનું છે, તમારું શુદ્ધિકરણ થવું જોઈએ. ત્યારબાદ તમે જે યાજકના પોશાક છે તે પહેરો છો અને પછી તમારી પર પવિત્ર આત્મા આવવો જોઈએ. પવિત્ર આત્માના બળ વગર તમે કશું જ કરી શકતા નથી. પહેલાં પણ મેં કીધું તે પ્રમાણે કે જો પવિત્ર આત્મા તમને ના દોરે તો તમારી માટે કોઈ પણ વાત શક્ય નથી, કોઈ પણ વાત શક્ય નથી, કશું તમે કરી શકતા નથી વાલાઓ. અને આ જે તેલ હતું, આ તેલ હતું તે પણ બહુ બહુ મહત્વનું છે. અને તેની માટે હું તમારું ધ્યાન છે ને નિર્ગમનનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 31 અને 33 કલમ તરફ દોરવા માગું છું. 31-33મી કલમ નિર્ગમન 30. ત્યારે ઇસરાયેલીઓ કહેવું, તમારે પેઢી દર પેઢી આ અભિષેકના તેલના પવિત્રતા સાચવી રાખવી, સામાન્ય માણસોને શરીરે ન લગાડવું અને નુસખા પ્રમાણે બીજું તેલ બનાવવું નહીં, એ પવિત્ર છે, તમારે એને પવિત્ર ગણીને ચાલવાનું છે. જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ પર તે રેડે તેને સમાજમાંથી જુદો કરવામાં આવશે. આ તેલ તમારે જે અભિષેક તેલ માટે આપણે શીખ્યા, વાંચ્યું, તે ગમે તે રીતે નહીં તેનો ઉપયોગ કરવાનો. પવિત્ર આત્માનો ઉપયોગ ગમે તે રીતે તમે નથી કરી શકતા. પ્રેરિતોના કૃત્યો તેનો 8મો અધ્યાય તમે જુઓ તો ત્યાં આપણને સિમિયોન નામના માણસનો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેને પવિત્ર આત્મા ખરીદવો હતો, અને આપણે જાણીએ છીએ કે પિતરે તેને કેવો ઠપકો આપ્યો અને તે સમજી શક્યો કે આ તો મેં બહુ મોટું પાપ કર્યું છે, અને માફી માટે પિતરને આ આજીજી કરી. આ અભિષેક તેલ એટલે કે પવિત્ર આત્મા તમારી ઉપર આવે છે તે કોઈ સામાન્ય વાત નથી. વહાલાઓ સેવા તમે પવિત્ર આત્માના સામર્થ્ય વગર કરી શકતા નથી. અને આજે પ્રભુના એક સેવક છે જેમણે બહુ અજાયબ રીતે એક વાત કીધી છે. એમનું નામ છે AW ટોઝર, અને એમણે એમ કીધું છે કે આજના ચર્ચમાં જો પવિત્ર આત્મા જતો રહે તો કોઈ ફરક પડવાનો નથી, જેમ ચાલે છે એમ બધું ચાલ્યા કરશે. એટલે કે બીજા શબ્દોમાં કે પવિત્ર આત્માના સામર્થ્યમાં પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે અત્યારે મંડળીમાં કાર્ય થઈ જ નથી રહ્યું, એની મેસેજ ચાલ્યા કરે છે. મેં કીધું તે પ્રમાણે અહીંયા અભિષેક કરવામાં આવતા હતા કે જે સેવા કરવાની છે તે અઘરી સેવા હતી, અને તે સેવાને માટે પ્રભુના સામર્થ્યની જરૂર હતી. જ્યારે પણ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તો તેનો અભિષેક કરવો બહુ જરૂરી છે. આ જે તેલ હતું, એક જે યાજક છે તેને પવિત્ર તરીકે જુદા પાડવાનું પ્રતીક હતું. અને આ વાત સમજવી બહુ જરૂરી છે. આગળ આપણે વધીએ તો જે પાંચમો મુદ્દો છે જે 14-17 કલમમાં તમે તેના વિશે વાંચી શકો છો, એટલે કે પાપનું અર્પણ. અને આ તો આપણે શીખ્યા હતા તે પ્રમાણે આ એક ખ્રિસ્તનું પ્રતીક છે કે આ જે પ્રમુખ યાજક હતા, અને મેં પહેલાં પણ કીધું હતું તે પ્રમાણે તેઓને પોતાના પાપોની કબૂલાત કરવાની હતી, એ પાપાર્થણ તેમણે આપવાનું હતું. અને કેવું આ કેટલી રીતે એ યાજકને નમ્ર બનાવે છે કે બધા છાવણીમાં જે હતા બધા જ લોકો હતા ત્યાં, અને એ યાજક બને તે પહેલાં તેમણે પોતાનો હાથ આ બળદ પર મૂકવાનો આપણે શીખ્યા હતા તે પ્રમાણે, અને પછી જે વિધિ હતી, જે હવે હું ફરી વાર હું તમને એ વિગતવાર કહેતો નથી, પણ આપણે જાણીએ છીએ કે હાથ મૂકવો એટલે કે પોતાના પાપ એ બળદની ઉપર મૂકવા, અને પછી તેને હલાલ કરવો અને બાળવું વગેરે, તે લાંબી વિધિ હતી. પણ તે લોકો જોતા હતા, અને ફરી એક તેમના મનમાં કાયમની એક છાપ થઈ જવાની હતી કે પાપની કિંમત શું છે. છઠ્ઠું પગલું આપણે જોઈએ તો 18-21 કલમમાં દહીનિયાર પણ આપણે જોઈએ છે, અને એ વિશે પણ આપણે શીખ્યા હતા, એટલે હું વધારે વિગતવાર બોલીશ નહીં. પણ આ જે યાજક હતા તેઓએ તે અર્પણ પણ કરવાનું હતું. ત્યાર પછી સાતમું જે પગલું છે, એટલે કે આ જે વ્યક્તિ પાસે છે તે સર્વ પ્રભુને સમર્પિત કરવાનું, એને ઓર્ડિનેશન બલિદાન કહેવામાં આવતું હતું. એટલે કે આ બલિદાન યાજક દ્વારા જ્યારે આપવામાં આવે ત્યારે યાજક એમ કબૂલાત કરતા હતા કે મારું સર્વ હું પ્રભુને સોંપી દઉં છું. અને એક બે વાત આમાં આપણે જોઈએ તો કદાચ તમને થોડીક વિચિત્ર પણ લાગશે કે જ્યાં સમર્પણના ઘેટાનું લોહી જમણા કાનની લોપ પર, જમણા અંગૂઠા પર અને જમણા મોટા હાથનો અંગૂઠો અને પગના અંગૂઠા પર મૂકવામાં આવતું હતું. અને આ વિધિનો અર્થ શું હતો? તે સૂચવે છે કે આ જે પાળક પાદરી ઈશ્વરનું સાંભળશે, તેને પાલન કરવા માટે તેને ઝડપી પગ હશે, અને તે તેના હાથો વડે બીજું કોઈ કાર્ય કરશે નહીં. જૂના સમયમાં જ્યારે યુદ્ધમાં જે હારેલો રાજા હોય તેને પણ તેનો પણ આંગળી, તેનો અંગૂઠો અને પગનો અંગૂઠો કાપી નાખવામાં આવતા હતા. તમે આ વાત ન્યાયાધીશોના પહેલા પુસ્તકમાં વાંચી શકો છો. અને એનો મતલબ શું હતો કે હવે આ રાજા હારી ગયો છે, અને જ્યારે તમે એનો અંગૂઠો કાપી નાખો અને પગનો અંગૂઠો કાપી નાખો તો એ સંપૂર્ણ રીતે તમારી તાબે થઈ જાય છે. કારણ કે હવે એ કદી હથિયાર પોતાના હાથમાં લઈ શકતો નથી. જમણા હાથના અંગૂઠા વગર તમે કોઈ કામ કરી શકતા નથી. જે પગનો અંગૂઠો છે તે તમારું જે ચાલવાનું બેલેન્સ છે ત્યાંથી આવે છે. એટલે આ એ સંપૂર્ણ રીતે તમારી પર આધારિત થઈ જાય છે એક ગુલામ તરીકે. અને એવું જ કંઈક ચિત્ર આપણે અહીંયા જોઈએ છે કે આ યાજક સંપૂર્ણ રીતે પ્રભુને સમર્પિત થઈ જાય છે અને તે સંપૂર્ણ રીતે પ્રભુ પર આધારિત છે. આ વાત આપણે સમજવી જરૂરી છે. સંપૂર્ણ રીતે સેવામાં સમર્પિત. આજે આપણે જોઈએ છે કે આમાં કેટલા બધા પાળક છે કે જે આમાં જરા થોડા પાછા પડે છે. કારણ કે કેટલા બધા પાળકને મેં સાંભળ્યા છે મારી સાથે વાત કરે છે, આજીજી કરતા હોય છે કે ભાઈ અમારું તો પૂરું થતું નથી, થોડા પૈસા આપો, ઘર લેવાનું છે, છોકરાઓનો અભ્યાસ કરવાનો છે. આજીજી આપણી આગળ નહીં, પ્રભુ આગળ હોવી જોઈએ. જો સંપૂર્ણ રીતે સમર્પિત હોય તો પ્રભુ પર આપણે વિશ્વાસ રાખવાનો છે. અને ત્યાર પછી જ્યારે છેલ્લી ત્રણ કલમ આપણે જોઈએ તો ત્યાં પ્રભુના કાર્યમાં એક ચેતવણી આપવામાં આવી છે. શું લખવામાં આવ્યું છે? વાલાઓ 33મી કલમમાં, સાત દિવસ સુધી. સાત દિવસ એટલે કે સંપૂર્ણતાના દિવસ. સાત દિવસ, જ્યાં જ્યાં આપણે સાત નો આંકડો પવિત્ર શાસ્ત્રમાં જોઈએ તો એક સંપૂર્ણતાનો વાત થઈ રહી છે કે સાત દિવસ સુધી તમારે મુલાકાત મંડપનું પ્રવેશ દ્વાર છોડવું નહીં. તમારી દીક્ષાની વિધિ સાત દિવસ ચાલશે, ત્યાર પછી તે પૂર્ણ થશે. તમે શુદ્ધ કરવા માટે આજે જે કરવામાં આવ્યું છે તેનો આદેશ યહોવાએ કર્યો. તમારે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને લખ્યું છે કે જો નહીં કરો તો તમે મૃત્યુ પામશો. આ એક બહુ ગંભીર વાત છે. પાળક થવું, પ્રભુની સેવામાં વપરાવો, એ કોઈ નાની મોટી વાત નથી. વાલાઓ, બહુ જ આજ્ઞાનકિતતાથી સમર્પિત થઈને પવિત્ર આત્માના બળમાં કાર્ય કરવાનું છે. જો આપણે ગંભીર નથી અને જેમ ચાલે છે એમ ચાલવા દો એવી રીતનું જો આપણું વર્તન હોય તો અહીંયા આપણને ચેતવણી આપવામાં આવી છે. અને આપણે 10મા અધ્યાયમાં વિગતવાર આ ચેતવણી વિશે શીખીશું. ભલાવ આપણા જે તારનાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેની સેવા પણ આપણે જોઈએ તો તેમણે પણ સેવા પવિત્ર આત્માના બળ હેઠળ જ કરી હતી. ઘણી વખત આપણને આ ગેરસમજ હોય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ને એટલે એ તો કરી શકે, એમની માટે શું મોટી વાત છે. પણ જો તમે ખરેખર અભ્યાસ કરો વચનોનો તો જે કંઈ સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી, જે કંઈ ચમત્કારો કર્યા, તે સર્વ તેમણે પવિત્ર આત્માના સામર્થ્યમાં કર્યા હતા. જ્યાં સુધી તેમનું બાપ્તિસ્મ ન થયું, પવિત્ર આત્મા તેમની પર ના આવ્યો, ત્યાં સુધી કોઈ ચમત્કાર તેમણે કર્યા નહોતા. 30 વર્ષની ઉંમર જેવી રીતે જે રીતે રામાયણની જે હતું તેમના નિયમ પ્રમાણે 30 વર્ષે તેમની સેવા શરૂ થાય, તે જ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા શરૂ થઈ. અને જો તમે તમારે મારી વાતમાં વાત માનવામાં ના આવતી હોય તો પ્રેરિતોનો કૃત્યો તેનો 10મો અધ્યાય અને 38મી કલમ આપણે વાંચીશું. પ્રેરિતોનો કૃત્યો તેના 10મો અધ્યાય અને 38મી કલમ આ પ્રમાણે કહે છે કે તમે નાઝરેતના, અને આ પિત્તર સંદેશો આપી રહ્યા છે, કહે છે તમે નાઝરેતના ઈસુ વિશે જાણો છો, દેવે તેને પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કરીને ખ્રિસ્ત બનાવ્યો. કેવી રીતે? તેને પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોને સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો. પવિત્ર આત્માના સામર્થ્ય. લુકની સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને ચોથો અધ્યાય અને પહેલી કલમ આપણને શું કહે છે? આ ત્રીજા અધ્યાય વાંચો તમે તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાપ્તિસ્મા થાય છે. અને પછી ચોથો અધ્યાય અને પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો. પવિત્ર આત્માના સામર્થ્ય વગર વહાલાઓ આપણે કશું જ કરી શકતા નથી. આપણે શરૂઆત કરી હતી આ અભ્યાસની કે પ્રભુની યોજના પ્રમાણે આપણે એક પવિત્ર યાજક વર્ગ અને પવિત્ર રાષ્ટ્ર બનવાનું છે. પણ શું ખરેખર એવું થયું? શું ખરેખર તેઓ પવિત્ર રાષ્ટ્ર બન્યા, પવિત્ર યાજક વર્ગ બન્યા? જો આપણે ધ્યાનથી પવિત્ર શાસ્ત્ર વાંચીએ તો આપણે જોઈશું કે એવું બન્યું નહીં. યહૂદી લોકો વારંવાર પ્રભુથી દૂર ચાલ્યા ગયા. અને એનું કારણ શું હતું? કે યાજકને જે સૂચના અહીંયા આપવામાં આવી હતી તે પાળવામાં આવી નહીં. અને આ જ વાત વાલાઓ આજે પણ આપણા મંડળીમાં, આપણી મંડળીમાં બની રહી છે. કારણ કે આપણે પવિત્ર શાસ્ત્રમાં જે નિયમો, જે સિદ્ધાંત આપવામાં આવ્યા છે તે પ્રમાણે નથી ચાલતા, તેથી કરીને આપણી આત્મિક હાલત, આપણા સમાજની આત્મિક હાલત આજે બહુ ખોખલી છે. એટલે કે તમે કયા પાળક પાસેથી શીખો છો, કોની પાસેથી તમે શીખો છો એ બહુ જરૂરી છે. ફક્ત મારા મા બાપ આ મંડળીના સભ્ય હતા, અમે તો આ જ દેવળમાં 30 વર્ષથી જઈએ છીએ, 40 વર્ષથી જઈએ છીએ, અમે તો આટલા પૈસા ત્યાં ડોનેટ કરી છે, આ બંધાયું છે અને એટલા માટે અમે અહીંયા જ જઈશું, એ વાત હોવી ના જોઈએ વાલાઓ. તમે જે મંડળીમાં જે વ્યક્તિ પાસે શીખી રહ્યા છો, શું એ ખરેખર અહીંયા જે નિયમો આપણે જોયા તે પ્રમાણેના યાજક કે પાળક છે? જો નથી તો જુઓ વાલાઓ શું પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અને આ તમારા જીવનમાં પણ થઈ શકે છે. યશાયાનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને ચોથી કલમ આ પ્રમાણે કહે છે વાલાઓ, અરે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોકો, પાપ કરનારા સંતાન, વંઠી ગયેલા છોકરા, તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે. તેઓએ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરને ધિક્કાર્યા છે. તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે. કેવી રીતે આ બન્યું? કારણ કે યાજક એ જે કરવાનું હતું એ કામ કર્યું નહીં. લોકોને પ્રભુ તરફ દોરવાના હતા, લોકોને એક યાજક વર્ગ બનાવવાનો હતો, પવિત્ર રાષ્ટ્ર બનાવવાનું હતું. એના બદલે આપણે જાણીએ છીએ કે તેઓ અન્ય દેવ અને દેવીઓ પાછળ દોડ્યા. અને તેના કારણે પાપ કરનારી પ્રજા, પવિત્ર પ્રજાને બદલે હવે પાપ કરનારી પ્રજા, પવિત્ર ઈશ્વરને તે ધિક્કાર્યા. શું આવું જ કંઈક આપણે મંડળીમાં જોઈ રહ્યા છીએ વાલાઓ? યર્મિયાનો વિલાપ તેનો ચોથો અધ્યાય અને 13મી કલમ આ પ્રમાણે કહે છે કે તેના પ્રબોધકોના પાપોના લીધે, કોના લીધે? પ્રબોધકોના પાપોના લીધે, તેના યાજકોના અન્યાયને લીધે તેઓએ તેમના ધાર્મિકોનું રક્ત પાડ્યું છે. જ્યારે આગેવાની બરાબર નથી, જેમની નિમણૂક કરવામાં આવી છે, જેમણે લોકોને દોરવાના છે, લોકોનો બોજો ઉપાડવાનો છે, તેઓના પાપોના લીધે, યાજકોના અન્યાયના લીધે શું થાય છે? કે જે મંડળીના લોકો છે તેઓએ તેનું કિંમત ચૂકવવી પડે છે, તેમાં ધાર્મિકોનું રક્ત પડ્યું છે. આ જ વાત યિર્મિયાનો 5મો અધ્યાયને 30 અને 31 કલમ આ પ્રમાણે કહે છે કે ઘોર તથા ભયંકર વાત દેશમાં બની છે, પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે, અને મારા લોકને એ ગમે છે, પણ છેવટે તમે શું કરશો? કદાચ તમને અત્યાર સુધી એવું લાગ્યું હશે કે આપણે બધા નિર્દોષ છીએ, આ તો પ્રબોધક અને યાજકો જે ન કરવાનું કરે છે. પણ આ કલમ ફરીથી તમારી આગળ વાંચું અને સાંભળો શું કહે છે, કે પ્રબોધકો તો જૂઠું બોલે છે, યાજકો એ અધિકાર ચલાવે છે, પણ પછી કહે છે કે મારા લોકને એ ગમે છે. બોલાવો, આપણે જ પ્રોત્સાહન આપીએ છીએ, આપણે જ હામાં હા કરીએ છીએ. કારણ કે આપણે બી કેવું છે કે વાદ વિવાદમાં હોઈએ છીએ, આપણને બી જો સામેવાળી વ્યક્તિ ના ગમી હોય તો પક્ષાપક્ષી થઈ જાય છે. અમે તો પાળકની સાથે છીએ, અમે પાળકની વિરુદ્ધ છે. પણ પવિત્ર શાસ્ત્રની સાથે કોણ છે? કોણ જે પ્રભુએ આપ્યા છે એ સિદ્ધાંત પર કોણ ઊભું રહ્યું છે? અહીંયા કીધું એ પ્રમાણે પ્રબોધકો જૂઠું બોલે છે, યાજકો તેની પર અધિકાર ચલાવે છે, અને લોકોને ગમે છે. અને એ લઈને વાલાઓ, આજની આપણી મંડળી, આજનું આપણું આત્મિક જે બંધારણ છે એકદમ ખોખલું અને કોઈ રીતે અસરકારક નથી. કારણ કે શરૂઆત જે સૌથી ઉચ્ચ પદે છે ત્યાંથી જ સારી નથી. કરપ્શન એટલું બધું છે ઉપરથી જ, અને લોકો તેના લીધે નાશમાં જઈ રહ્યા છે. મેં કીધું હતું તે પ્રમાણે આ જે અધ્યાય છે, આ વચન જે અહીંયા આપણને આપવામાં આવ્યા છે, આપણને બહુ સચોટ રીતે લાગુ પડે છે, બહુ સચોટ રીતે લાગુ પડે છે. આપણે આ વચનો પર ધ્યાન આપવાનું છે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત પ્રભુ બાપ, તમારા અજાયબ જેવા વચનોને માટે તમારો પુષ્કળ આભાર માનું છું. પ્રભુ બાપ, અમને તમારા વચનો પ્રમાણે ચાલવાને માટે મન આપો. પ્રભુ બાપ, અમે જ્યાં નિષ્ફળ જઈએ છીએ ત્યાં પ્રભુ બાપ તમે અમને બતાવો પ્રભુ બાપ, અને તમને આજ્ઞાંકિત થઈને પ્રભુ બાપ આધીન થઈને અમે ચાલીએ, અને તમારા મહિમાને માટે અમે કાર્ય કરીએ તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. પ્રભુ અમારામાંથી જેઓને તમે સેવાનું કામ સોંપ્યું છે પ્રભુ બાપ, તારે પ્રભુ બાપ અમને એ કાર્ય ખંતથી કરવાને માટે, તમારા નિયમ અને તમારા સિદ્ધાંત પ્રમાણે કરવાને માટે પ્રભુ બાપ બળ આપો. જો અમારાથી ભૂલ થઈ છે તો પ્રભુ બાપ અમને માફ કરો, અને અમે એ ભૂલ સુધારી અને તમને આધીન થઈને ચાલીએ તેવું ખાસ કરીને હું માગું છું પ્રભુ બાપ. અમારા જે પાળક સાહેબો છે પ્રભુ બાપ, જે પાળક છે જેઓ સેવા કરી રહ્યા છે ખંતથી પ્રભુ બાપ, તમને વિશ્વાસુ રહીને સેવા કરી રહ્યા છે, તે સર્વને તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ બાપ. તેઓને આશીર્વાદિત કરો, તેઓની જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ બાપ, અને તેઓનું રક્ષણ કરો. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.